તારીખ 22/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 389 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 304
ધર્માત્માની અંતરમ પરિણતિ એ દશા આ બોલની અંદર વર્ણવી છે. જેને દ્રઢ દ્રષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે તેને દ્રષ્ટિના જોરમાં વિપ્લવ નાયક જ ચૈતન્ય જ ભાસે છે. શરીર આદિ કાંઈ ભાસતું નથી. દ્રવ દ્રષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે એટલે કે સંગીતપણે દ્રવ દ્રષ્ટિ પ્રગટ થાય છે. કાળે દ્રવ સ્વભાવના વિકલ્પ થાય છે અને એ વિકલ્પમાં કૃત્રિમ જોર રહે છે અને કોઈ માને છે કે આ દ્રવ દ્રષ્ટિ થઈ છે એવી વાત નથી. અહીંયા તો શ્રદ્ધા અથવા દર્શન પોતાના કૃપાળુ દ્રઢ સ્વભાવ સાથે અભેદ ભાવે પરિણમે અને એ પરિણમતા પુરુષાર્થ પણ સર્વગુણોની સ્વરૂપ રચનામાં શુદ્ધ પરિણમનમાં કાર્યરત થાય. ત્યારે એ પ્રકારના દ્રષ્ટિના અને પુરુષાર્થના પરિણમનમાં દ્રષ્ટિનું જોર એટલે ઉગ્રપણે દ્રષ્ટિ પોતાના સ્વરૂપને વિશે પરિણમે એ શ્રદ્ધાને પુરુષાર્થનું રૂપ છે અને પુરુષાર્થ પણ સાથે સાથે પરિણમે છે. એવી જેને દ્રઢ દ્રષ્ટિ પ્રગટ થાય છે યથાર્થ એટલે એવી દ્રઢ દ્રષ્ટિ પ્રગટ થાય કે જે દ્રઢ દ્રષ્ટિ પોતાના દ્રઢ સિવાય બીજે ક્યાંય પણ વિચલિત થઈને એક સમય માટે પણ જાય નહીં એવું દ્રષ્ટિનું સર્વાંગ પરિણમન માત્ર પોતાના પરમેશ્વર પદને વિશે જ રહે છે. એ પરિણામમાં ઉગ્રતા હોય છે. દ્રષ્ટિના એવા પરિણામની અંદર ઉગ્રતા હોય છે અને એ ઉગ્રતાને લીધે દ્રષ્ટિનું વિષયાંતર પણ કદી થતું નથી. પોતે ક્યારે પણ વિષય બદલે એવું બનતું નથી. સમ્યક દર્શન પોતે પણ પોતાને વિષય ન કરે ત્યાં સુધી કે સમ્યક દર્શન પોતે પણ સમ્યક દર્શનને વિષય ન કરે સમ્યક જ્ઞાનને વિષય ન કરે. તે કાળે પ્રગટેલો અપૂર્વ આનંદ સિદ્ધપદના ક્વોલિટીનો આનંદ પરમાનંદની ક્વોલિટીનો આનંદ એને પણ વિષય ન કરે. અને આવર્તીનું જ્ઞાન થાય ત્યારે એને પણ વિષય ન કરે, એ વખતના પરમાનંદને પણ વિષય ન કરે, કેમ કે તે સર્વ ભાવોથી પરમ ભાવ એવો જે પોતાનો સ્વભાવ છે એનો વિષય થઈ ગયો છે, દ્રષ્ટિને એ વિષય મળી ગયો છે, એટલે અપરમ ભાવમાં એ જતી નથી, પરમ ભાવને વિશે જાય છે, અને તેથી એવા બીજા અપરમ ભાવને વિશે જતી નથી. ત્યારે જ્ઞાનમાં પણ આવી દ્રષ્ટિ પ્રગટે ત્યારે જ્ઞાનમાં પણ એકલો નાયક જ ચૈતન્ય જ ભાસે છે. કેવી રીતે ભાસે છે કે સ્વ સ્વરૂપે, ત્યારે જ્ઞાનમાં સ્વ સ્વરૂપે એકલો નાયક સ્વભાવ, એકલો ચૈતન્ય સ્વભાવ, મારું આટલું સ્વરૂપ છે એમ જ્ઞાનમાં ભાસે છે. જેટલો દ્રષ્ટિનો વિષય છે એટલું જ મારું સ્વરૂપ છે એમ જ્ઞાનમાં ભાસે છે. અને શરીરાદી કાંઈ પોતા સ્વરૂપે ભાસતા નથી, શરીરાદી કાંઈ ભાસતા નથી એટલે પોતા સ્વરૂપે ભાસતા નથી. શુદ્ધોપયોગના કાળમાં તો ઉપયોગનો વિષય જ્ઞાયક સ્વભાવ રહે છે, અને ત્યારે તો એ જ્ઞાયક સ્વભાવ સિવાય ઉપયોગના વિષયમાં શરીર કે બીજા વિષયો કે વિકલ્પ વિકલ્પની ઉત્પત્તિ નથી, પણ કાંઈ પર્યાય કે કાંઈ રહેતો નથી. વેદન મારે છે પણ એનો વિષય થતો નથી. પણ અહીંયા તો પરિણતિની વાત લેવી છે કે સ્વવિકલ્પ દશામાં મોક્ષ માર્ગમાં ત્યારે જ નિર્વિકલ્પ હોય ત્યારે તો પ્રશ્ન જ નથી કે બીજું કાંઈ જણાય, પણ બીજું જાણવાના કાળમાં ઉપયોગ જાય ત્યારે પણ નાયક ચૈતન્ય જ પોતાના સ્વરૂપે ભાસે છે, અને શરીર આદિ જણાવવા છતાં એ પોતા સ્વરૂપે ભાસતા નથી. શરીરમાં અશાતા થઈ તો એ શરીરમાં થઈ એમ જણાય છે, મારામાં થઈ એમ જણાતું નથી, ભિન્ન સત્તા જણાય છે. જો વેદનાની ભિન્ન સત્તા જણાય, જે નાયકની સત્તા પાસે વેદનાની ભિન્ન સત્તા જણાય, તો પછી બીજા પદાર્થોને વિશે શરીર, બીજી પર્યાયોને વિશે શરીરની કે પંચેન્દ્રિયના વિશે એમાં તો અભિન્ન ગુણ થવાનો પ્રશ્ન રહેતો નથી. શરીર આદિ આદિમાં એ લીધું શાતા અશાતા બીજા પંચેન્દ્રિય વિષયો એ કાંઈ ભાસતું નથી, એટલે જ્ઞાનમાં એનું પ્રતિબિંબ નથી પડતું, સ્વવિકલ્પ દશામાં એમ નથી કેમ. પણ પોતાનું સ્વરૂપ સર્વાભાસ રહિત છે, પોતાનું સ્વરૂપ સર્વાભાસ રહિત છે, આત્મસિદ્ધિમાં આવે છે ને સર્વાભાસ રહિત, આત્મા સતચૈતન્યમય સર્વાભાસ રહિત, તેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત એક ગાથા આવી છે. આત્મા સત એટલે એની દ્રષ્ટિનો વિષય ત્રિકાળી અસ્તિત્વ છે, સત એટલે શ્રદ્ધાનો વિષય તો અસ્તિત્વ છે, જ્ઞાનમાં ચૈતન્યમય જ્ઞાયક સ્વભાવે મૂંછમય એમ છે. પણ કેવો જ્ઞાયક સ્વભાવે કે સ્વપર પ્રકાશક હોવા છતાં પણ જ્ઞેયાકારોને બાદ કરીને અથવા જ્ઞેયાકારોનો વ્યવચ્છેદ કરીને જ્ઞાનમાં હું સર્વ આભાસ રહિત સામાન્ય ચૈતન્ય સ્વરૂપ છું એમ આત્માને એ રીતે જે વિષય કરે છે તે મોક્ષ પંથની રીત છે એમ કેમ છે. આવી મોક્ષ પંથની રીત છે, તેથી કેવળ પામીએ કે જે રીતથી કેવળ દશા પ્રાપ્ત થાય. મોક્ષ પંથ તો એ છે, પણ કેવળ દશા પ્રાપ્ત કરવા સુધીનો એ મોક્ષ પંથ છે. એ રીતમાં ક્યાંય વચ્ચે ફેર પડતો નથી. આદિ મધ્ય અંતમાં એક જ રીત છે, બીજી કોઈ રીત છે. આત્મસિદ્ધિમાં તો ટૂંકામાં ઘણું નાખ્યું છે. આત્મામાં તો આત્મા અને આત્મ પ્રાપ્તિનો ઉપાય બે દર્શાવી દીધું. સ્વરૂપ પણ દર્શાવ્યું અને સ્વરૂપ પ્રાપ્તિની રીત પણ દર્શાવી દીધી એક ગાથામાં. બહુ ટૂંકામાં કહેવાનું સામર્થ્ય છે. લોકોને શૈલીનો આગ્રહ થાય છે, આવી કેમ વાત કરે છે, આવી રીતે કેમ કીધું, આવા શબ્દથી સામર્થ્યને જોઈ શકતા નથી. બે લીટીમાં આત્મા દર્શાવ્યો અને આત્માની પ્રાપ્તિનો ઉપાય દર્શાવી દીધો, માર્ગ બતાવી દીધો. ખરેખર તો એ વાત સમર્થ જ્ઞાનીઓને અધ્યાત્મનો આવો ગહન વિષય વ્યક્ત કરવાનું સામર્થ્ય છે એને એને ભક્તિનું કારણ થવું જોઈએ, બહુમાનનું કારણ થવું જોઈએ. એમાં તર્ક ઉઠે કે આમ કેમ વિકલ્પ થયો, આમ કેમ ભાષા આવી, આમ કેમ શૈલી થઈ, ફલાણમાં આમ કેમ થયું. એવા જ્ઞાનનું મહાવિચક્ષણ હોય છે અને સદ્ધર્મની પ્રભાવના કેમ થાય એ વિષયમાં એ પારંગત હોય છે. બીજા વિદ્વાનો કરતા, પંડિતો કરતા, સામાન્યજનો કરતા, બુદ્ધિશાળીઓ કહેવાતા બુદ્ધિશાળીઓ કરતા આ વિષયમાં એમની પારંગતતા હોય છે, વિચક્ષણતા હોય છે. એટલું સૂક્ષ્મ ઉપયોગ કામ કરતો હોય છે કે સ્થિતિકરણને એ બહુ સારી રીતે જાણે છે. સ્થિતિકરણ એમના સમ્યક દર્શનના મૂળ ગુણનું એક અંગ છે. મૂળ ગુણ ઉત્તર ગુણ છે ને સમ્યક દ્રષ્ટિને, એ મૂળ ગુણોનું એક અંગ છે અને એ બહુ સારી રીતે જાણે છે કે કેવી રીતે સ્થિતિકરણ કરી શકાય. કઠોરમાં કઠોર ભાષાથી પ્રહાર કરતા પણ આવડે છે અને મૃદુથી મૃદુ ભાષાની અંદર સમજાવતા પણ આવડે છે. અને બે પદ્ધતિના કાળે, બંને પ્રકારના વચન કાળે, એકમાત્ર નિષ્કારણ નિષ્ફળ કરવા બુદ્ધિથી સામાજીવનું હિત થવા સિવાય બીજો કોઈ દ્રષ્ટિકોણ એમાં હતો. તેથી કોઈપણ શૈલીના ધર્માત્માના વચનો પ્રત્યે શંકા કરવા યોગ્ય નથી. શું કહે છે કે એકલો ચૈતન્ય જ ભાસે છે, બીજું કાંઈ ભાસતું નથી. એટલે અહીંયા એમ નથી કહેવું કે બીજું કાંઈ દેખાતું નથી. મુખ્યપણે એ પોતાનો ચૈતન્ય સ્વભાવ સ્વસ્વરૂપે ભાસે છે અને શરીર આદિ બધા પર સ્વરૂપે ભાસે છે, સ્વસ્વરૂપે કોઈ ભાસતા નથી એમ લેવું છે. ભેદ જ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. શરીરથી જુદો ભાસે છે એનો અર્થ કે શરીર જણાય છે ખરું, જો જણાય ન જણાય તો જુદો જણાવવાનો પ્રશ્ન નથી. જ્ઞાનનો વિષય સ્વ પર છે. ભેદ જ્ઞાન કહેવાય છે, ભેદ શ્રદ્ધાને ક્યાંય નથી કહેવાતું. કહેવાય છે કેમ કે શ્રદ્ધાને બીજો વિષય નથી કે જેથી ભેદ પાડવો. શ્રદ્ધાને તો એક જ વિષય છે, એટલે એને ભેદ પાડવાનો પ્રશ્ન નથી. પણ જ્ઞાનને બીજો વિષય છે, તો શ્રી સમ્યક જ્ઞાન હોવાને લીધે ભેદ પાડે છે. કે જે બીજો વિષય જણાય છે તે જ્ઞાનમાં સ્વપણે સ્થાન ન પામે, ક્યારે સ્વપણે પ્રતિષ્ઠા ન પામે, પર પર તરીકે જ પરના સ્થાનમાં જ રહી જાય. અને એનો એક બીજો અર્થ એવો ઉપજે છે ત્યાં, કે જે પરપણે ભાસે છે એનું કોઈ મૂલ્ય નથી. પારકાનું શું મૂલ્ય?
કઈ નહીં.
આ જગતમાં પારકી ચીકતો ગમે એવી સારામાં સારી હોય તો એનું શું મૂલ્ય કરે છે? પણ મારે શું લેવા દેવા? આપણે શું? ટાટા બિરલા પાસે કરોડો રૂપિયા છે તો કે હશે, આપણે શું? પણ શું વિચાર કરે કે આપણે શું? એમ જ એ તો પોતાના પ્રયોજનથી કરે છે, એના પ્રયોજનથી કરે છે. એમાં તો પોતાનું પ્રયોજન છે, ત્યાં પણ પોતાની જ મુખ્યતા છે. પેલાની મુખ્યતા છે પોતાને, કયો જ નહીં. આ જીવનો એવો સ્વભાવ છે કે જ્યાં સ્વપણું છે ત્યાં જ મુખ્યતા છે, જ્યાં પરપણું છે ત્યાં મુખ્યતા નથી. સ્વનું જ મૂલ્ય છે અને પરનું મૂલ્યવાન પણ એને કદી ભાસતું નથી. મૂલ્યવાન હોય તો ન દેખાય. કિંમતી ચીજની કિંમત એની નજરમાં આવતી નથી. આ તો સર્વસાધારણ અનુભવ ગોચર વિષય છે. વેદ જ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે. શું કહે છે? જે અપૂર્વ રસથી એકવાર શુદ્ધોપયોગમાં આખો જુદો પડી ગયો, ઘણા અપૂર્વ રસથી જુદો પડ્યો, એની પરિણતિ થઈ જાય છે. અત્યંત ભાવનાએ કરીને સ્વરૂપ રસ ઉત્પન્ન થયો, એ અપૂર્વ રસના ફળ સ્વરૂપે શુદ્ધો ઉપયોગ થયો, ભાવનાથી ઉપયોગમાં આવ્યો, ઉપયોગમાંથી પરિણતિમાં આવ્યો. આ પ્રોસેસ છે, ભાવના, ઉપયોગ અને પરિણતિ, આ ત્રણનો પ્રોસેસ છે. પરિણામની અંદર પરિણામ કેળવવાની વિશે આ પરિણામનું વિજ્ઞાન છે. બારમાં એમ જ થયું છે, પર પદાર્થના વિષયમાં એમ થયું છે કે પર પદાર્થની બહુ ભાવના કરી. આજે કેટલી બધી ભાવના કરી કે પોતાની મુખ્યતા ટાળીને દીનતા એ કરી. દીન બિનો, ભિખારી બિનો, નાકો બિનો, યાચક બિનો, પરની ભાવનામાં. અને એટલો બધો પરમાં તન્મયાકારે ઉપયોગ કર્યો જે તે વિષયની પ્રાપ્તિમાં, કે એની પરિણતિ થઈ ગઈ એને જીવને. એ પરિણતિ થતા પછી સમજણમાં એમ આવે કે આત્મા જુદો છે, રાગ જુદો છે, પર પદાર્થ શરીર આદિ જુદા છે, પણ પરિણતિ એને છોડતી નથી. કેમ કે ભાવના ભાવી ભાવી ઉપયોગમાં આવી આવી અને પરિણતિ સુધી પહોંચી ગયો છે. આયુર્વેદની અંદર એ જોવાય છે કે રોગ ક્યાં સુધી પહોંચ્યો છે. જે સપ્ત ધાતુ છે ને, એમાં ક્રમશઃ એક એક ધાતુ બને છે. લોહી સુધી પહોંચ્યો છે, અસ્થિ સુધી પહોંચ્યો છે, મજ્જા સુધી પહોંચ્યો છે, ત્યાં સુધી પહોંચ્યો. જેમ આગળ આગળના સ્ટેજમાં રોગ ઘર કરે પછી એને કાઢવાની મુશ્કેલી થાય છે. એમ આ અનાદિનો સંસાર રોગ છે એ પરિણતિ સુધી છેલ્લી સ્ટેજે પહોંચેલો છે. એટલે પરિણતિ છૂટી અને સમ્યક દર્શન થવાનું અઘરું પડે છે. ઘણાને તપ થાય છે, વિકલ્પ થાય છે કે આ રોજ સ્વાધ્યાય કર્મમાં એની એ વાત હોય છે, રોજ એની વાત કરવાની, આનો અર્થ શું? પણ રોજ તેની તે વાત કરવાનો શું અર્થ છે એમ પૂછી શકાય કે ન પૂછી શકાય? કે રોજ તેની તે વાત કરવાનો તે ભાવના ભાવવાનો અર્થ છે. મુખ્યપણે તો આત્માની ભાવના ભાવવાનું પ્રયોજન છે કે જે ભાવનાથી આત્મરસ ઉપજીને એનો ઉપયોગ થાય, ઉપયોગ થતી પરિણતિ સુધી જવાય. જે કાર્ય પાયામાંથી થવું જોઈએ એ કાર્ય નહીં થાય, ઉપર છેલ્લું બધું થશે. છાળ ઉપર લીંપણું તે જાણો,
બરાબર
ઉપર ઉપરનું છે.
પરિણતિ
બદલતી નથી ત્યાં સુધી, કોઈ ફેરફાર થતો નથી, અંદરથી ફેરફાર નથી થતો, બહારનો ફેરફાર તો ખરેખર ફેરફાર થયો જ નથી. ભાવના ઉપયોગ ને પરિણતિ, ભાવના ઉપયોગ ને પરિણતિ. બહુ ચર્ચા થતી સંદર્ભમાં આ બધા વિશે, અધ્યાત્મની ચર્ચાઓમાં આવી બધી ચર્ચાઓ બહુ ચાલેલી છે. વેદ જ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે, એ ઉપયોગ થયા પછી વેદ જ્ઞાનની પરિણતિ એવી સહજ દ્રઢ થઈ જાય છે, એટલે એવી સહજ થઈ જાય છે કે વેદ જ્ઞાનીને સ્વપ્નમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. એટલે કે કહેવાની જરૂર નથી કે જાગ્રત અવસ્થામાં ક્યારે ભૂલ થાય, એ પ્રશ્ન નથી રહેતો. ચારિત્ર મોહને વશ, રાગ દ્વેષ હરક્ષોભના પરિણામ, ચારિત્ર મોહ જનિત ધર્માત્માના પરિણામમાં દ્રષ્ટિગોચર થાય તો પણ ક્યારે પરદ્રવ્યને વિશે, સંયોગને વિશે, એકત્વ બુદ્ધિ પરિણમે એવું ક્યારે બનતું નથી. જાગ્રતમાં તો નહીં પણ સ્વપ્નમાં પણ એવું સપનું ન આવે. અને આ એક પરિણતિની વિશિષ્ટતા છે કે એવું સપનું ન આવે કે પોતે શરીરથી કામ કરે છે. શરીર મારું, મેં શરીરથી આ આમ કર્યું, મેં આમ કર્યું એમ ભાસતું નથી. સ્વપ્નમાં પણ ભાસતો નથી, સ્વપ્નમાં પણ આત્મા જુદો ભાસે છે. એ અંતરંગ પરિણતિ કેવી છે આ વિચારવા જેવો વિષય છે. દિવસે જાગતા તો જ્ઞાયક નિરાળો રહે એમાં તો કઈ નવાય નથી. દિવસે જાગતા તો જ્ઞાયક નિરાળો રહે પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે. કેવી રીતે થતું? આ ઘણાને કોઈ વિષય ઉપર ઘણું રટણ થઈ જાય, એમાં રટણ ચાલતા ચાલતા ઊંઘ આવી જાય, જાગ્યા પછી એમ કે હું તો આવી ગઈ હતી પણ હું આવું જ હાલતું હતું, બધું એ જ ઘૂંટાતું હતું, એ જ ચાલતું હતું, એમ નથી બનતું. એના કરતા આ અસાધારણ પરિણામ છે. કેમ કે એ તો ભિન્ન વિષય ને અનુસરતું પરિણામ છે અને આ અભેદ સ્વરૂપને અનુસરતું પરિણામ છે, એટલે એના કરતા જરા વિશિષ્ટ પરિણામ છે. પણ કાંઈ સમજાવી શકાય તો એવી વાત છે. ઊંઘમાં પણ જે વિષય જાગતા તીવ્ર રસથી ચાલતો હોય તો ઊંઘમાં પણ એ જ વિષય ચાલતો હતો એવું જાગતા જાગીને ખબર પડે છે. જાગતા તો એ દ્રષ્ટિએ ધર્માત્માનો આત્મરસ કેટલો હોય છે કે જાગતા તો નિરાળો રહે પણ ઊંઘમાં પણ નિરાળો રહે, એવી સતત આત્મજાગૃતિ મોક્ષ માર્ગને વિશે હોય છે. સતત આત્મજાગૃતિ, આત્મજાગૃતિનું સાતત્ય, નિરંતર સહજપણે અકૃત્રિમપણે જળવાઈ રહે છે, એની પરિણતિ બનાવી નાખી છે. દીપચંદજી લખે છે, અનુભવ પ્રકાશમાં પોતાને માટે લખે છે, ક્યારેક ક્યારેક એવું બની જાય છે કે ધર્માત્મા પોતાની દશાને પણ કોઈ વાર વાત કરે છે, એવી વાત ઓછી કરે પણ કોઈ વાર કરી નાખે. તો કે અમે મોક્ષ માર્ગમાં વિજય સ્તંભ રૂપો છે, મોક્ષ માર્ગનો અમે વિજય સ્તંભ રૂપો છે. એનો અર્થ શું થાય કે હવે અમારી પરિણતિ અમે જેટલા આગળ વધ્યા છીએ એમાંથી પાછી પડે એવી નથી. કેમ ખબર પડી? એમને અનંતકાળનું કાઢ્યું, એમને સર્વિયું અત્યારથી પરિણામ પહેલા નક્કી કરી લીધું, ભવિષ્યના પરિણામના પરિણામ પહેલા નક્કી કર્યું કે અમારી પરિણતિની દ્રઢતા, અમારી પરિણતિનો રસ અમારા અનુભવમાં જે આવે છે એનાથી અમે એમ કહી શકવા માટે બરાબર તૈયાર છીએ કે હવે અમે અહીંથી પાછા ફરીએ એવું કોઈ દિવસ બનવાનું નથી. રણમાં જે વિજય સ્તંભ રોકે છે, રોકે છે એનો અર્થ કે ત્યાંથી પીછેહટ નહીં કરવાની, જ્યાં જેટલું કબજે કરી લીધું ત્યાંથી પીછેહટ ન કરે. મરી જાય તો એ નહીં, જીવતા પીછેહટ થાય, પણ એ આગળના ભાગમાં મૃત્યુનો પસંદ કરે, પાછા જવાનું પસંદ કરે નહીં. એમ એને વિજય સ્તંભ રૂપો છે એ શબ્દ વાપરે છે. એવી દ્રઢ પરિણતિ શ્રદ્ધાજ્ઞાન ચારિત્રની વર્તે છે સ્વરૂપની, અને એથી આગળ વધવાની વાત છે, એટલે પાછળ વધવાની, પાછળ જવાની કોઈ વાત નથી. દિવસે જાગતા તો જ્ઞાયક નિરાળો રહે પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે, ઊંઘમાં પણ આત્મા નિરાળો રહે છે એમ પોતાને બરાબર ખબર પડે છે. જાગતા પણ જેને પરિણતિ છે એને ખબર પડે છે. ઊંઘી ગયો તો કઈ ખબર નથી ઊંઘમાં શું થયું, કોને ખબર ઊંઘમાં શું પરિણામ થયા છે એ પ્રશ્ન. એટલે કે છે સ્વપ્ન જેવું ન થતું, શરીરથી ને રાગથી હું રાગ વાળો છું ને શરીર વાળો છું એવું સ્વપ્ન ન થાવ, એવી પરિણતિ થઈ ગઈ છે. કહે છે ને ભાઈ, મોટા પુરુષોનો પ્રભાવ બહુ હોય છે, મોટા પુરુષોનો પ્રભાવ બહુ હોય છે. હું દેખાય ટકા એ બધું જંગલ હતું અને ભેંસો પાડા બેસતા હતા, આ અત્યારે અહીંયા બધું મોટા મોટા જિનાલયો થઈ ગયા અને આખું જંગલમાં મંગળ થઈ ગયો. મોટા પુરુષનો પ્રભાવ હોય છે એમ જે ધર્માત્માના હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે એનો એ પ્રભાવ છે કે એને સ્વપ્નમાં બીજી પરિણતિ થતી નથી, સ્વપ્નમાં બીજો ઉપયોગ થતો નથી, સ્વપ્નમાં બીજી ભાવના થતી નથી. ભાવના ઉપયોગ કે પરિણતિ ત્રણમાંથી એક નથી, એવો ઉપયોગ ન થાય કે હું શરીર વાળો છું હું રાગ વાળો છું, એવો ઉપયોગ ન થાય, એવી પરિણતિ ન થાય, એવી ભાવના પણ ન થાય, વિકલ્પ થાય પણ જુદો ને જુદો રહીએ. પર પદાર્થની પ્રવૃત્તિનો વિકલ્પ થાય પણ વિકલ્પથી એ જુદો રહીએ, પછી પર પદાર્થથી જુદો રહીએ એ તો કહેવાની જરૂર રહેતી નથી, વિકલ્પથી એ જુદો રહીએ. વિષ્ણુજીએ જ્ઞાનીની ઓળખાણમાં એ વિષય લીધો છે. જ્ઞાન દશા તો જ્ઞાનીની ઓળખાણ માટે છે ને, જ્ઞાનીની ઓળખાણ થતાં ધર્માત્માના હૃદયમાં બિરાજમાન જે પરમાત્મા, એ પરમાત્માના દર્શન થાય છે. એ પરમાત્માના દર્શન થતા હોવાને લીધે એની પરિણતિ એને અનુસરીને કેમ ચાલે છે એ વાત એને યથાર્થ સમજાય છે. એવો વિષય છે. એમાં એ પરમાત્મા સાથે જે પરિણતિ એ રમતો માંડી છે, એ રમતા રમતા એમાંથી કોઈ વળી વાણીનો વિષય ચાલી ગયો, એ તો ઉદયગત છે. એ ધર્માત્માના અધિકારનો વિષય નથી કે અજ્ઞાનીના અધિકારનો વિષય નથી, તો એનો પ્રકાર જુદો. જગતની બીજી બધી ભાષાથી એનો પ્રકાર જુદો, કેમ કે એ ક્યાંક બીજે પડ્યા છે, પોતાના સ્વરૂપમાં પડ્યા છે. જે ઉદયને વિશે અજાગ્રત અવસ્થામાં છે, તેની મુશ્કેલ પડે એવી છે. જેને સમજાય છે એને સમજાય છે, એને દર્શાવવી થોડી મુશ્કેલ પડે. ઊંઘમાં પણ આત્મા નિરાવરણ રહે છે. નિરાળો તો છે, વસ્તુતાએ તો સ્વરૂપે કરીને તો નિરાળો, પણ પરિણમનમાં પ્રગટ નિરાળો થઈ જાય છે. નિરાળો છે એવું પરિણમન વર્તે છે. ન પરિણમન વર્તે તો એ વાતમાં તો નિરાળો છે એમ કે છે. કઈ દેહ ને આત્મા એક થયા નથી, કઈ ત્રિકાળી મટીને ક્યાંય કોઈની સાથે ભળધમ નથી. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહીત એમને જ રહેશે. પણ એવું જેને પ્રગટ પરિણમન છે એને ક્યાંય સંસાર નથી, દુઃખ નથી, ક્યાંય સ્પર્શના નથી, એ છૂટો પડી ગયો. ચારે ગતિમાં આ દશા ઉત્પન્ન થાય છે. આત્મી નારકીના પ્રતિકૂળ પ્રસંગોમાં પણ તેની જ માં નાન ઘણું બિરાયેલું છે. એ દશામાં પણ મનુષ્યની કોઈ પણ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ, ચક્રવર્તીનો વૈભવ હોય કે દરિદ્રમાં દરિદ્ર, જેને એક ટંગ ખાવાના છાંસા હોય એને પણ એ પ્રગટ થાય. એક ટન ખાવા માટે કોઈ વ્યવસ્થા ન હોય એને, એવું દારિદ્ર હોય તો પણ એને પ્રગટ થઈ શકે. ચક્રવર્તીનો વૈભવ હોય તો એની વચ્ચે પ્રગટ થઈ શકે. દેવલોકનો વૈભવ હોય તો એની વચ્ચે પ્રગટ થઈ શકે. કર્વાધારે ત્યાં થઈ શકે. એને પોતે આ કરવું છે, આ જ કરવું છે, આ કરી છૂટવું છે, એવી પૂર્વ ભૂમિકાની તૈયારીમાં આવવું જોઈએ. એનું નામ પાત્રતા છે. એ તૈયારી એનું નામ પાત્રતા. પાત્રતા કોઈ બીજી વિશિષ્ટિ જ નથી. નિરાળો તો છે પણ પ્રગટ નિરાળો થઈ જાય છે. પરિણમનમાં અનુભવ ગોચરપણે નિરાળો રહે છે. એને નિરાળો થઈ ગયો એમ કહેવામાં આવે છે. હતો તે થઈ ગયો એમ કહેવામાં આવે છે. તેની ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય છે. હવે તે છે ભૂમિકાનો વિષય. બાહ્ય પ્રવૃત્તિ આપેલી એક પેરેગ્રાફ છે. જ્ઞાનીની મૂળ દિશા અંતરંગ દશા શું છે એની વેદ જ્ઞાનથી વાત કરીએ, વેદ જ્ઞાનના પડખાથી. હવે બાહ્ય દશાનો વિષય જે છે તે તેની ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય છે. કેમ કે પૂર્વકર્મ છે, એ પૂર્વકર્મ અનુસાર બાહ્યના સંયોગ વિયોગની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. સમય દ્રષ્ટિ જીવના પરિણામમાં પણ અશક્તિને લઈને અને ચારિત્ર મૂળને લઈને એ સંયોગને અનુસરતા પરિણામ જોવામાં આવે છે, પ્રવૃત્તિ જોવામાં આવે છે. પણ તે ભૂમિકા પ્રમાણે હોય છે, ભૂમિકાને બહાર જઈને કોઈ હોતી નથી. વિશિષ્ટ વાત એ છે કે બહુભાગ કર્મો તો અજ્ઞાન દશામાં નિબંધન કર્યા છે એવા હોય છે. એક જીવને અત્યારે જ્ઞાન થયું એમ લ્યો, તો આ ક્ષણે જ્ઞાન થયું ત્યારે કઈ પૂર્વ કર્મો બધા બદલાઈ જાય એવું કઈ છે ને? પૂર્વ કર્મમાં તો લગભગ તેની તે સ્થિતિ રહે છે. કોઈ કોઈ પ્રકૃતિની અંદર સંક્રમણ ઉત્કર્ષણ અપકર્ષણ થાય છે, પણ એ તો બહુ સામાન્ય. પણ મુખ્યપણે તો બહુભાગ કર્મો જે અજ્ઞાન ભાવે નિબંધન કર્યા છે એનો જ ઉદય આવે છે. અને એની અનુસરતી જે પરિણામની પ્રવૃત્તિ છે એને લઈને જગતને ભ્રાંતિ થાય છે કે આ તે જ્ઞાની આવા હતા છે, આ તો બધું આપણા જેવું જ છે, આપણા મને એનામાં કઈ ફેર દેખાતો નથી. ખાય છે, પીએ છે, બોલે છે, ઉઠે છે, ઊંઘે છે, અને બીજી પણ જેને જેવું ઉદયની પ્રવૃત્તિ હોય છે એ કરે છે. વેપારી હોય તો વેપાર કરે, રાજા હોય તો રાજ કરે, ત્યાગી હોય તો ત્યાગના પરિણામ હોય, પૂજા ભક્તિના સ્વાધ્યાયના વિશેષ પરિણામ દેખાય. આ બધું તો બધા જે સર્વ અજ્ઞાનીને દેખાય બધું એને દેખાય. પૂર્વકર્મ જનિત ઉદય હોય છે અને એ ઉદયને અનુસરતા યત્કિંચિત પરિણામ હોય છે, કે જે પરિણામ છે અંતરંગમાં એ નિરાળા પરિણમ્યા છે પાછા, એટલી વિશેષતા છે. પણ એ વિષય ગયો અંતરંગમાં, અંતરદ્રષ્ટિ તો બધાને હોતી નથી. એટલે બાહ્ય દ્રષ્ટિથી જોવે ત્યારે એને સમજણ પડતી નથી. સ્વાભાવિક જ છે કે બીજાનો માપદંડ લાવે ક્યાંથી? અજ્ઞાની જ્ઞાનીનો માપદંડ લાવે પણ ક્યાંથી? જે વસ્તુ એની પાછળ હસ્તગત છે ને એનો ઉપયોગ કેવી રીતે થાય પ્રશ્ન નથી. આવી એક કોઈ વિચિત્ર પરિસ્થિતિ હોવાને લીધે અનંતકાળથી જ્ઞાનીની ઓળખાણ થઈ નથી. જો જીવ તીવ્ર પાત્રતામાં આવે અથવા તો તીવ્ર મુમુક્ષુતામાં આવે તો જ એ ઓળખી શકે. આવી એક શરત છે અજ્ઞાનની, અજ્ઞાન દશામાં આવી એક શરત છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આ શ્રીમદજી એ તીવ્ર મુમુક્ષુ હોય કે તીવ્ર પાત્ર જીવ હોય તો ઓળખી શકે, નહીં તો ઓળખી શકે નહીં. અને એકવાર જો ઓળખે તો જેને ઓળખા છે એ દશા એને પહોંચવા પહોંચે પહોંચે ને પહોંચે જ પહોંચાવી ના રે. આ એક એની વિશેષપણે ફળશ્રુતિ છે કે આ પરિણામ એનું આવે જ આવે. પ્રત્યક્ષ યુગમાં કેટલો કેટલો લાભ છે, એક વાર પણ જો ઓળખે તો જેને ઓળખ્યા છે એવી દશાને એ અવશ્ય અવશ્ય પામે. આ બધી વાતો કરવા પાછળ પ્રયોજન છે કે અનંતકાળથી ઓળખાણ નથી થઈ, તો માત્ર બુદ્ધિ લગાવીને ઓળખાણ કરવાનો વિષય નથી કે આપણે કઈ બુદ્ધિ ઓછી પડતી હશે એટલે નહીં ઓળખાણ થતી હોય એવું કઈ છે કે નહીં એમ નથી. બુદ્ધિ તો સંઘની પંચેન્દ્રિય જીવને પોતાના પ્રયોજનને વિશે પર્યાપ્તપણે કામ કરે છે જ્યાં પ્રયોજન ભાષે ત્યાં, પણ એને સત્પાત્રતા જેને સાચી પાત્રતા કહીએ એ પાત્રતામાં આવવાની જરૂર છે. ત્યાં સુધી ન આવે તો એને ઓળખાણ થાય નહીં, ઓળખાણ થાય નહીં. જો પ્રગટ સતની ઓળખાણ થાય નહીં તો નિજ અપ્રગટ સતની ઓળખાણ થવાનો, આત્માની ઓળખાણ થવું કે નિશ્ચય થવો, નિર્ણય થવો, પ્રતિભાસ થવો, એ પ્રસંગથી તો જીવ ઘણો દૂર છે. એ તો પ્રશ્ન રહેતો પંચેન્દ્રીપણામાં એટલી યોગ્યતા અને ક્ષમતા છે. પોતાનું પ્રયોજન અન્યથા છે, અન્યથા પ્રયોજન છે, એને યથાર્થ પ્રયોજનના દ્રષ્ટિકોણમાં આવ્યો નથી. પર્યાયોપેક્ષાએ પોતાનું પ્રયોજન પરિપૂર્ણ શુદ્ધ થવું તે પ્રયોજન છે. કેટલું
પરિપૂર્ણ શુદ્ધ
પૂર્ણ શુદ્ધ થવું એ પોતાનું પ્રયોજન છે. આ પ્રયોજનની દ્રષ્ટિ નથી થઈ. જો એ પ્રયોજનની દ્રષ્ટિએ પ્રવર્તે તો માર્ગ સુગમ છે. નામીને ઓળખવા સુગમ છે, સ્વરૂપ નિર્ણય થવો સુગમ છે, અને પ્રયોજન ફેરે લાખ વાતે પત્તો ખાય એવો નથી. ગમે એ કર્યા કરે, નિર્ભાન દર્શનમાં પ્રયોજનની દ્રષ્ટિ ઉપર થોડો વિસ્તાર કર્યો છે પહેલા પ્રકરણ. તો પ્રયોજનનો દૃષ્ટિકોણ જ્યાં સુધી હાથ ન લાગે ત્યાં સુધી શું થાય છે કે શાસ્ત્રોનો જે અધ્યયન થાય છે, અભ્યાસ થાય છે, સ્વાધ્યાય થાય છે, એમાં પણ જીવને પોતાના પ્રયોજનની વાત કેટલી છે અને પોતાના પ્રયોજન વગરની વાત કેટલી છે એવી વહેંચણી, બાયફર્કેશન ખતમ ની એને નથી આવડતી કે કેટલું મારા ખાતામાં ખતવાનું છે અને કેટલું બીજાના ખાતે જાય, આ વસ્તુ નથી થતી. આ છાંટણી ન આવડે ત્યાં સુધી એને જે ગુણ થવો જોઈએ, અધ્યયનથી જે ગુણ થવો જોઈએ એ ન થાય. નિમિત્ત નિમિત્ત સંબંધ ન બજે તો આમાં ઘણા સંકેત છે. અને લીગ આવી ગયું ને 386માં પરમાગમનું પ્રયોજન ભૂત જ્ઞાન, ચોથી લીટી માર્ગ પ્રાપ્તિના પ્રબળ નિમિત્ત છે. પ્રત્યક્ષ ગુરુનો ઉપદેશ અપ્રત્યક્ષ યોગમાં લીધો, અને પરમાગમનું પ્રયોજન ભૂત જ્ઞાન માર્ગ પ્રાપ્તિનું પ્રબળ નિમિત્ત છે. હવે આગમ એમ ન કહે કે હે જી તારું પ્રયોજન આવ્યા છે ને બાકીનું તું મારામાંથી બાદ કરી દે, આગમ કહેશે
નહીં.
જ્યારે પ્રત્યક્ષ યોગમાં કહેશે, પ્રત્યક્ષ યોગમાં એમ કહેશે કે ભાઈ આ વિષય જાણવાનો છે, આ વિષય પ્રયોજનનો નથી, એના ઉપર હું તમારો વજન છોડી દઉં, એને કોઈ વિશેષ વિચારવાની જરૂર નથી. જેમ કે આત્મસ્વભાવમાં અભેદ સ્વભાવ અને સ્વભાવમાં રહેલા જે ગુણ સ્વભાવો, જ્ઞાન દર્શન ચારિત્ર પ્રમેયત્વ અસ્તિત્વ વસ્તુત્વ પ્રકાશત્વ વીર્ય વગેરે, શું તો એમાં પ્રયોજન ને અપ્રયોજનનો સવાલ ઉભો થાય છે કે ભેદોનું પ્રયોજન નથી, ભેદોનું કઈ પ્રયોજન નથી, અભેદનું પ્રયોજન. એમ પ્રયોજનનો વિષય દરેક સ્તરે એને તારવતા આવતો કોઈ પણ સ્ટેજે કોઈ પણ વિષય સામે આવે ત્યારે મારે પ્રયોજન કેટલું એ વાત એને પહેલી એનો ફર્સ્ટ થોટ અહીંયા લાગવો જોઈએ. આ એને એપ્લાય કરવાની પણ આવડત અથવા પ્રેક્ટિસ હોવી જોઈએ કે આમાં મારે પ્રયોજન કેટલું. પછી એનો પુરુષાર્થ એને એના અમુક હાથમાં લાગશે. જો પ્રયોજન ન ભાઈશું કે જેમ હોય એમ જવા દે અને હવે આપણે શું કામ છે, આપણે કઈ પ્રયોજન નથી. પહેલું આ એને આવવું જોઈએ. અનેક ન્યાયો આવશે, અનેક યુક્તિઓ, અનેક પ્રમાણો, અનેક વાતો, લાખો ગમે આવશે શાસ્ત્રમાં તો બધી બધાને કામ નહીં કે બધી એકને પણ બધી કામમાં આવે કે બધી બધાને કામમાં આવે એવી કોઈ પરિસ્થિતિ હોતી નથી. પ્રત્યક્ષ યોગનો લાભ આ છે કે અપ્રયોજનભૂત વિષય પર સંકેત કરીને જીવની જે સમય અને શક્તિનો જે દુર્વ્યય અપવ્યય થતો હોય છે, બગાડ થતો હોય છે, એ સહજ માત્રમાં મટે છે. આગમ એ નથી કહેતો કે તારે કામનું કેટલું છે, ભલે બધાને જુદું જુદું હોય, મૂળ પ્રયોજન વિભૂત વિષય બધાનો એક યોગ્યતા અનુસાર તે યોગ્યતામાં ફેરફાર કરવાના પ્રયોજનનો વિષય બધા એનો અલગ અલગ. બહુ મોટું પ્રકરણ છે. હું મંથનમાં ગયેલું, ઘણો વિચારમાં ગયેલું, બહુ મોટું પ્રકરણ છે. એમાંથી એકવાર એને પસાર થવું પડે કે આમાં મારા પ્રયોજનની વાત કેવી રીતે પકડીએ, વગર પ્રયોજનની કેમ છોડી દે. પાછળ એ બહુ છે. શાસ્ત્રાભ્યાસ કરતા પોતાનો નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ લાભ થતો હોય, તો એવો પ્રયોજનભૂત અભ્યાસ શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો. શું કીધું? શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો નહીં, સ્વ સ્વરૂપનો નિર્ણય દ્રઢ થતો હોય, સ્વ સ્વરૂપનો નિર્ણયની દિશામાં કોઈ વાત હોય તો એવો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો. અને જો ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી હોય, વિશેષ લાભ થતો હોય, તો એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું. તો બીજી વાત કરી છે પાછી, એટલો શાસ્ત્ર અભ્યાસની વાત નથી કરી. હવે તારો જે વિચાર ચાલે છે એ વિચારની ઘટનામાં પણ પ્રયોજનભૂતને અપ્રયોજનભૂતના વિભાગ પાડજે. વિચારમાં પણ પૂર્વકર્મના ઉદયને લઈને અપ્રયોજનભૂત વિષય તમે આવશે વિચારમાં, તો તમે એની સાથે સીધું ભાષણ જોઈએ કે આ મારા પ્રયોજનની વાત નથી, આ મારા પ્રયોજનની વાત નથી, હું એને છોડી દઉં, એને ન વળગો. અને પ્રયોજનભૂત ચિંતન ચાલે તો અહીંયા એનો એટલો બધો રસ વધે, એટલો બધો રસ વધે કે એકવાર એમાં ખોવાય નહીં, જાય ચિંતનમાં ચિંતનમાં ખોવાઈ જાય. એટલે બીજાને ખબર પડે કે આનું ક્યાંય ધ્યાન નથી, ક્યાંક બીજે એટલું બધું ધ્યાન ઉડી ગયું છે કે આનું ક્યાંય બારમાં ધ્યાન નથી. એને નથી કે ક્યાં ખોવાઈ ગયા હતા, તમે કેમ તમારું ધ્યાન નહોતું. આમ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની ચિંતનમાં વહેંચણી થવી જોઈએ, વાંચનમાં વહેંચણી થવી જોઈએ, શ્રવણમાં વહેંચણી થવી જોઈએ, ચર્ચામાં વહેંચણી થવી જોઈએ. જ્યાં તત્વ જ્ઞાનનો વ્યવસાય હોય એ બધા વેપારમાં પોતાને કામનું લઈ અને બાકીનું છોડી દે. જે ગ્રાહક રડાવે એના ઉપર ધ્યાન દે, બાકીના હામું જોવે નહીં, એને ભાવ પૂછે તો જવાબ દે નહીં, એનું નામ વેપારી. બરાબર કે ઓળખવાનો વિષય લીધો છે. નીચે લીધું છે કે ચૈતન્ય પ્રણતિ આત્માને ઓળખે એ જ ધ્યેય, એ જ લક્ષ્ય, એ જ પ્રયોજન હોવું જોઈએ, એ વાત લીધી છે. હા, ભાવનામાં, ભાવનામાં તો ભાવનામાં આવે એટલે રસ્તો સાફ થઈ જાય, ઘણો રસ્તો સાફ થઈ જાય, ઝાડા ઝાંખરા બધા સાફ થવા માટે. ભાવના બહુ મોટી ચીજ છે, રસ છે ને એની અંદર, રસ છે, ભાવના બહુ મોટી ચીજ છે. ઘણી વાર હું માર્ગદર્શન આપ્યું છે આવા બધા વિષયની અંદર. માણસને ચિંતા હોય છે ભવિષ્યની, ગંભીરનું હોય તો એને ભવિષ્યની ચિંતા થાય, એનાથી અડધું હોય એને એટલી ચિંતા, એનાથી ચાર દસ ગણું હોય એને એટલી ચિંતા. એ બાબતમાં બધા સરખા, ભવિષ્યની ચિંતા કરવામાં જગતના પ્રાણીઓ બધા સરખા. મૂર્ખને બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે શ્રીમતીએ, કે સ્વપ્નમાં પણ એ વિચાર કરવો નહીં,
સ્વપ્નમાં વિચાર ન કરવો,
જાગતા તો ન કરવો પણ સ્વપ્નમાં એ વિચાર ન કરવો, ભવિષ્યની ચિંતા ન. એમ કેમ, એ કેવી રીતે લીધું છે? જે ભવિષ્યની ચિંતામાં જીવ વૈદો છે અને જ્યાંથી એને છોડાવવો મુશ્કેલ છે, એને મોક્ષની દશામાં એ વાતમાં લીધો છે. જ્ઞાનની દશામાં અને ત્યાગીની મુનિની દશાની વાત નથી ચાલતી, મોક્ષની દશામાં એ વાત લીધી છે. પત્રનો સંખ્યા યાદ નથી રહી, બહુ સારો પત્ર. બીજું લીધું 706 માં છે પદગ્રહ પણ. માંડ માંડ આ જીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે, કેમ કે વિશેષનો કોઈ કંઈ અવશ્ય ઉપયોગ નથી. એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આવે ત્યાં સુધી તૃષ્ણા અનેક પ્રકારે આવરણ કર્યા કરે. એ તો તૃષ્ણા છોડાવવા માટેની વાત કરી છે, પણ ક્યાં વાત લીધી છે મોક્ષને. બીજી જગ્યાએ વાત આવે છે, દેશબંધીના જે સંબંધીઓ છે જેને કુટુંબ કહેવામાં આવે છે, કે જેનું ભરણ પોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય, સામાન્ય રીતે ગ્રસ્ત પરિસ્થિતિ હોય છે, અને જેનું ભરણ પોષણ કરવું ઘટતું હોય તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય, એથી વધારે ન મળતું હોય તેનું ભરણ પોષણ માત્ર મળતું હોય, તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે. એમાં એક નિર્ણય છે એની પાછળ, એમાં એમ થવા પાછળ નિર્ણય શું છે કે હું ચિંતા કરું, તરફડિયા મારું, તોફાન કરું કે ગમે તે કરું, પૂર્વકર્મને ફેરવી શકવાનો નથી. એટલે એ તો એમને ઘટના ચાલવાની છે, એમાં મારા પ્રયત્નથી કોઈ ફેરફાર થઈ શકવાનો નથી. તો મારા પ્રયત્ન હવે ક્યાં લગાડવો કે મારે આત્માત્મા પ્રયત્ન લગાડવો, આ એક નિર્ણય એની પાછળ કામ કરે છે. તો સંતોષ પામી મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે તથા પુરુષાર્થ કરે, પુરુષાર્થ કરી લીધું છે. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મા આદિ અર્થે અમારા કુટુંબનું બહુ સારું દેખાય, અમારું કુટુંબને આબરૂ ઘટે દેખાય અને અમારા કુટુંબને આબરૂ વધે, આ મહાત્મા એને કહે છે. દેહ અને દેહ સંબંધી કુટુંબના મહાત્મા આદિ અર્થે પરિગ્રહ આદિની પરિણામ પૂર્વક સ્મૃતિ પણ ન થવા દે, આ શબ્દ છે, સાત પત્ર છે. ભવિષ્યમાં શું છે, આવીને આવી આબરૂ રહેવી જોઈએ કે અમે લખપતિ, અમે કરોડપતિ, અમે ફલાણા કે અમે ફલાણા કે ફલાણા, અમે મકાન વાળા, અમે આબરૂ વાળા, અમે કીર્તિ વાળા, અમે મોટર વાળા, અમે દાગીના વાળા, અમે ફલાણા વાળા, એ એમાંથી ઓછું થાય તો એ વાળા તમે મટે. તમને ક્યાંય ગયું તમારું એમ પૂછે લોકો, મોટર હતી ને ભાઈ વેચી દેવી, લે તમારે વેચી દેવી પડી એમ કે હવે ભાઈ એને શું કરવા લગાડે છો, આમ તો તને તો છે પણ એને શું કરવા લગાડે છો. પરિણામ પૂર્વક એની સ્મૃતિ ન થવા દે, આ એક વાત એમણે બહુ માર્મિક લખી છે કે એની એનું સ્મરણ થાય એવું ન બનવું જોઈએ. એમ ક્યારે થાય કે જો એને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વાત નક્કી થઈ ગઈ હોય તો, નહીતર ન થાય. આ તો ચાલતા વિષયનો શું સંબંધ છે વિચારણાને. જો પ્રયોજનનો વિષય સ્પષ્ટ થયો હોય તો એને સ્મરણ કરવાનો પ્રશ્ન નથી. કેમ કે પરિગ્રહ આદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવા છે કે એમાં અત્યારે તો એવા છે કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત ન થવા દે. જે રીતે એને ભાવનામાં આવવું જોઈએ, જે આત્મહિતનો અવસર શું છે, પહેલો અવસર ભાવના, ભાવના ઉપયોગને પરિણામે ભાવનામાં જ એને ન આવવા દે. પછી ઉપર ઉપરથી વાંચે, સાંભળે, સ્વાધ્યાય કરે, ફલાણું કરે, જૂનું કરે, પૂજા ભક્તિ કરે, દયા દાન કરે, જાત્રા કરે, જપ તપ કરે, જે કરવું હોય કરે, આપણો એટલો અવસર આવે નહીં. કેમ કે અંદર બીજું ફેર્યું છે, બહાર બીજું ફેર્યું છે, એટલે એ સપાટીનું કઈ અસર નીચે આવે. આનંદજી પદ લખ્યું છે, ઋષભદેવ સ્વામીનો પ્રસંગ પર લખ્યું છે ને, ઋષભજી નેશ્વર પ્રીતમ મારો, એમાં એક વાત લખી છે કે હું તમે મારા પ્રીતમ ક્યારે પરિણત એને સ્ત્રી બતાવી છે અને ધણી બતાવી કે મારા મારા મનમાં કોઈ બીજું ન હોય તો બાર ભગવાનને ભજન મનમાં સ્વામી બીજો રાખ્યો હોય, બારના સ્વામી બીજો આ મારી ખામી છે. આનંદજી કહે છે કે આ મારી ખામી ખામી છે. એ અર્થ કર્યા છો આનંદજીનો, પહેલા પદના અર્થ કર્યા છે.
દેવ જીવન ભગવાન.